મિત્રો, શ્રી ઝવેરચંદ મેઘાણી લિખિત સમરાંગણ નવલકથાનું આજે 15મો પ્રકરણ, જેનું નામ છે જનની જન્મભૂમિ. યમુનાને કિનારે આપણે જોયું શું ઘટના ઘટી. દુનિયાની મહાન કૂચોનો ઇતિહાસ લખાશે તે દિવસ સુવર્ણાક્ષરોમાં અંકિત થનારી સવારે અકબરશાહની હશે. ગુજરાતને લોહીનું એક પણ બિંદુ છાંટ્યા વગર આણમાં લેનારો અકબર ફરી પાછો ગુજરાતના મિર્ઝા અમીરોએ બંડો સળગાવ્યાનું સાંભળીને પોતાના નૂરબેઝા ધવલપ્રકાશ અશ્વ પર પરાણ્યો. એકલો નહીં, સૈન્યના રસાલા સાથે ઉપડ્યો. રવિવારનો એ દિવસ હતો. આગ્રાથી અમદાવાદનો 500 ગાઉનો પંથ બરાબર 9 દિવસમાં કાપી નાખ્યો. સોમવારની સંધ્યાએ એણે શત્રુઓને ચકિત કર્યા. ઝાડી અને જંગલો, બે કાંઠે વહેતી નદીઓ અને ઠેર ઠેર છુપાયેલ બંડખોર સૈન્યોની વરસતી તીરધારા એને ન રૂંધી શકી. કડી, વડોદરા, ભરૂચ સર્વત્ર એ વંટોળ રૂપ ઘૂમી વળ્યો. એના ડાબા જમણા બાહુરો બધા રાજા માનસિંહ અને રાજા ટોડરમલ. સ્વાર્થાંધોને શાપ કરવામાં એણે દયા ન જાણી. પશ્ચાતાપમાં પ્રામાણિક જણાયા તેમને એણે દિલાવરીથી જીત્યા. ચંગીઝ ખાનની માએ આવીને પોતાના બેટાનો દગલબાજીથી જાન લેનારા સીધી અલ્ફખાનને સામે ફરિયાદ કરી. અપરાધી પુરવાર થનાર એ અત્યારાને અકબરે હાથીના પગ હેઠળ છુંદાવ્યો. રાજા ટોડરમલને એણે ગુજરાતના અંધાધૂંધી ભર્યા વસૂલાત વહીવટને સ્થાનને બદલ ન્યાયનિષ્ઠ જવાબ જમાબંધી માટે રોકી દીધા. એ શાંતિ સ્થાપનાની અકબર સવારીને સ્વાર્થી મુસ્લિમોએ કેહેરબા ગુજરાત આમ જ નામે ઓળખાવી. ઠેર ઠેર નિંદા પહોંચી કે ગુજરાતમાં કેર આવ્યો. અકબર ન આવ્યો પણ કાળો કેર આવ્યો. આગ્રામાં પણ નહનુને કાને શબ્દો પડ્યા. ગુજરાતમાં પાદશાહી કેર આવતો હતો, હવે એ કેર સૌરાષ્ટ્ર પર ઉતરવાનો છે એવી અફવાઓ ચાલી. નહનુ મુઝફ્ફરે ફરી એકવાર યમુના તટ તરફ પગલાં માંડ્યા. 2 વર્ષની રાજકેદ તો ચાલી ગઈ હતી, દેખરેખ ઢીલી થઈ હતી. ખુદ બાદશાહે જ મુઝફ્ફરના યૌવનનું ઘડતર કરવાના અભિલાષ રાખ્યા હતા. અવર જવરની છૂટ વધી હતી. મુઝફ્ફર કોઈ કોઈ વાર એકાકી પણ યમુના તીરે જઈ બેસતો. અનુચરો ઉદાર, શિથિલ અને વિશ્વાસુ બન્યા હતા. નાગડાને એ વારંવાર મળતો ને બંસી બજાવી સુરો સંભળાવતો. ફરી એકવાર એની અને નાગડાની ભેટ થઈ. નાગડો બેઠો બેઠો પોતાની મૂછો પર હાથ ફેરવતો હતો. એના આંગળામાં વાળની ઝીણી શેડ રમતી હતી. યમુનાના તીર જાણે એને સાંકડા પડતા હતા. ઉઠી ઉઠીને એ આંટા મારતો હતો. પોતાની ભુજાઓ લાંબી કરી કરીને તપાસતો હતો. પોતાની છાતીએ ફૂલાવતો અને સંકોડતો હતો. એ મુઝફ્ફરની જ રાહ જોતો હતો. મુસ્લિમ ભાઈબંધ એને મુઝફ્ફરની સામે હાથ જોડ્યા. છેલ્લી મુલાકાત કરવા આવ્યો છું. કેમ? આવતીકાલે હું સ્વદેશ જાઉં છું. મારી મૂછડીએ વળ ઘાલી લીધા. ગુરુજીએ સૌરાષ્ટ્રની તીર્થયાત્રા પર નીકળવાનો જમાતને હુકમ કર્યો છે. તેમની સાથે કાલે હું માતાના દ્વાર તરફ પ્રયાણ કરી દઈશ. તમારી અમ્મા તમને ઓળખી શકશે? આટલા બધા વર્ષે એ તમારા મોંને પારખશે? હું એને કહીશ ને કે માતા, હું તમારો પુત્ર છું. હું ઘેલો નાદાન પાછો ડાયો થઈને તમારે ખોળે આવું છું. એ જીવે છે? જીવતી જશે ને. મારી વાટ જોતી જોતી એ ન જીવે તો બીજું શું કરે? નહીં હોય તો 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 મને ગુરુદેવે કહ્યું છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદભી ગરીયસી. માં અને જન્મભૂમિ બે સ્વર્ગથી એ મહાન. મારી જન્મભૂમિ તો મને ખોળે લેશે ને. એને કહીશ કે માતા, હું ઘેલો પુત્ર પાછો આવ્યો છું. ઘેલા પુત્રને જન્મભૂમિ પણ સ્વીકારતી હશે? તમે કેમ આવા પ્રશ્નો પૂછો છો? જેને જનની ન હોય તેની જન્મભૂમિ જનની થતી હશે? તેને ગોદમાં લેતી હશે? એકાદ નદી કિનારો કાઢી દેતી હશે? 10 વાર જુવાન જોદ્ધાઓ મેળવી દેતી હશે? પહાડો ઘૂમવા દેતી હશે? દુશ્મનો સાથે ભેટમ ભેટા કરવા દેતી હશે? આમ કેમ પૂછો છો? કોઈ યાદ આવે છે? યાદ આવનારી અમ્મા તો મારે નથી, તમારે માતા નથી, મરી ગયા છે? મને ખબર નથી. માતા તો યાદ આવે છે ને? દીઠી નથી, મોં નથી મળતું, પણ માતાને કલ્પી છે મેં એક ચીસ રૂપે, વેદનાની રુદન ધારા રૂપે, અનંત યાતના રૂપે. તમે આવો ને મારે વતન, ત્યાં મારી માતાને હું યાચના કરીશ કે આ બંધોને પણ બેટો બનાવો, પ્યાર કરો. ને માં એટલી બધી પ્રેમાળ છે ને કે જરૂર જરૂર તમારા પર વાલ વધાવશે. ચાલો, તમે મારી માનું હૃદય આપણે બંને સમયે એટલું બધું પહોળું છે. એટલું કહીને એણે ધરતી ફરતા વિશાળ સીમાડા પર હાથ ફેરવ્યો. જાણે માના હૈયાનો વિસ્તાર દેખાડવાનું એ એક જ શક્ય માપ હતું. પછી એણે મુઝફ્ફરના ખભા પર મૈત્રી ઝરતો હાથ મૂક્યો. એનો પંજો મુઝફ્ફરના અર્ધા બૈડા ઉપર પથરાઈ રહ્યો. મોટામાં મોટું દુઃખ શું હશે દોસ્ત? મુઝફ્ફરે નાગડાને પૂછ્યું. ગુરુદેવે તો કહ્યું છે કે મોટા મોટું દુઃખ ના મરદાય છે. નહીં ભાઈ, એથી એ મોટું દુઃખ તો ના મર્દ તરીકેનું મહેણું છે, ગાળ છે. કારણ? કારણ કે એમાં આપણું એકનું જ અપમાન નહીં, પણ આપણને જન્મ દેનાર માતાને પણ લ્યાનત સૂચિત છે. એવી ગાળ ખાઈને બેસનાર વધુ ને વધુ ના મર્દ બને છે. નાગડાએ જાણે કે પ્રસ્તાવે કોઈ ચર્ચા ચાલતી હોય તેવી અદાથી વાત આગળ ચલાવી. એને ખબર નહોતી કે આ વાક્ય મુઝફ્ફરના અંતર્ગત જખમરૂપ થઈ પડ્યું છે. એવી ગાળને ધોઈ નાખવા ખાતર માણસે પોતાની જાન પણ કાઢી દેવી જોઈએ, એ તો ખરું, પણ બીજા હજારોની જાન હોમાઈ જતી હોય તો હોમી નાખવી જોઈએ કે નહીં? ગુલશનો વેરાન કરી નાખવા જોઈએ કે નહીં? દયા, માયા, મમતા તમામ પ્રકારોની કુમાશને સળગાવી દેવી જોઈએ કે નહીં? મુઝફ્ફર એમને એમ આગળ વધતો હતો. નાગડાના જવાબની રાહ જ ન જોઈ એ જાણે પોતાની જાત જોડે જ વાર્તાલાપ કરી રહ્યો હતો. શંખનાદ થયો, નાગડો સફાળો જ ઉઠ્યો અને મુઝફ્ફરની સામે હાથ જોડ્યા. મેરે મિત્ર, અબ મેરે જાના હોગા, સોરઠમાં આવજો, માં તમને બેટા કરી બોલાવશે. એ મારા જેવડા તમામને બેટા કહે છે. આવજો સોરઠમાં, નાગની ગામ, સતો જામ રાજા, ને ને મારા પિતા. એનું નામ તો ગુરુદેવ બતાવી શક્યા નથી. એનું નામ ન દેજો, એને વાત ન કહેજો, પરબારા માં પાસે જ આવજો. આવજો હો, જરૂર. નમસ્કાર મિત્ર. એમ કહીને એ દોટ મારીને જોગીઓની જમાતના પડાવ તરફ ચાલ્યો ગયો. અને મુઝફ્ફર પોતાના ભેજામાં એક જ ધૂન લઈને પથારી તરફ વળ્યો. ગુજરાતમાં પાદશાહી કેર, કેર બ ગુજરાત આમદ, એ ધૂને એના કલેજામાં એક ઝેરી કીડો મૂક્યો અને એના મગજમાં એક બીજો મોહક સૂર મદિરાનો કેફ ભરવા લાગ્યો. સોરઠના રાજપૂતો કાઠીઓ ઈમાનદાર છે, ચારણની વાર્તાઓમાંથી મેં એ સાંભળ્યું છે. સોરઠમાં જઈ પહોંચ્યું. અહીં જનની જન્મભૂમિને પણ વિરામ આપીએ છીએ મિત્રો. વાર્તા કંઈક બહુ સરસ મજાની આગળ જોશ અને જોમ પકડે છે. ત્યાં સુધી અહીં જ નમસ્કાર.